તારીખ 29/10/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 109. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ ખૂબ જ છે.
અનુસાર જીવ અદિતના ભેદ શીખી લીધા છે, જીવ અદિત વગેરેના ભેદ પ્રભેદ જૈન શાસ્ત્ર પ્રમાણે શીખાય છે, જૈન શાસ્ત્ર પ્રમાણે એને જ માને છે અને અન્યને માનતો નથી. એ તો સંયોગ દર્શન છે, એને સંયોગ દર્શન માને છે. સારું અભ્યાસમાં કેટલા જીવન માને સાધના જ્ઞાને સંયોગ જ્ઞાન માને છે, તથા વૃતાદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તે સંયોગ ચારિત્ર થયું પ્રાણે પોતાને વ્યવહાર રૂપ થયું પણ માને છે. પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે, ખરેખર વ્યવહાર તો ઉપચારનું નામ છે. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય, નિશ્ચય નથી તો વ્યવહારનો ઉપચાર કોણ આવો કરે? અને તે ઉપચાર પણ ત્યારે જ બને, ઉપચાર પણ એમને જ નથી થતો. ઉપચારે તો અમને છે ને અછત રહી એમ પણ નથી. તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણે દીઠ હોય અને એ પ્રકારના વિકલ્પ હોય તો એ કરીને એ વિકલ્પને વ્યવહારનું નામ પણ આપી શકાય નહીં. અર્થાત જેમ નિશ્ચય રત્નત્રય સભાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહાર ગુણ પણ સંભવે. શુદ્ધાત્માનું પ્રધાન, શુદ્ધાત્માનો અનુભવ જ્ઞાન અને શુદ્ધાત્મામાં સ્થિરતા સાધે તો તેમાં વ્યવહાર પણ એવા વિકલ્પમાં વ્યવહાર પણ સમજે. પણ આને તો સત્યભૂત નિશ્ચય રત્નત્રયની દિશાણ જ થઈ નથી, ખર કેવા છે એની ખબર નથી, ઓખાણ નથી. ઓખાણ હોય તો પામી જાય, પણ મુખા દ્રષ્ટિને એની ઓળખાણ પછી આભાસી છે એને ઓળખાણ નથી. અવસ્થામાં ઓળખાણ થાય તો પામી જાય, નાની ઓળખે ઓળખાણ પોતે થયો પણ ઓળખાણ ઓળખાણ અથવા દ્રવ્યની ભૂમિની ક્યાં વાત કરી? પોતે અત્યારે આ બધું શાસ્ત્ર સમજ્યો, સમજણ થઈને ઓળખાણ છે એનો સુરત. સમજણ થવી એક વાત છે, ઓળખાણ થવી બીજી વાત છે, બીજી બીજી વાત છે, એક વાત નથી. શિક્ષણ જ થઈ નથી તો એ તો આ એ પ્રમાણે કેવી રીતે સાંભળી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે, આજ્ઞાનુસારી છે. શાસ્ત્રમાં લેખા પ્રમાણેની આજ્ઞા, એ આજ્ઞા અનુસારી બનીને દેખાદેખી એટલે બીજા કરે છે તેમ, જ્ઞાની કરે છે તેમ, નકલ કરે છે એ સાધન કરે છે. જ્ઞાની ભક્તિ કરે તેમ ભક્તિ કરે, જ્ઞાની શાસ્ત્ર વાંચે તેમ શાસ્ત્ર વાંચે, જ્ઞાને વ્રતાદી પાલન કરે તેમ એ પણ કરે. અને તેથી તો નિશ્ચય વ્યવહાર મુક્ત માર્ગ પણ થયો નહીં, તેથી તેને નિશ્ચય વ્યવહાર મુક્ત માર્ગ પણ નથી થયો. નિશ્ચય વ્યવહાર મુક્ત માર્ગનું નિરૂપણ આગળ કરીશું, આગળ ઘણું લખવા માંગે છે, આગળ ઘણું લખવા માંગે છે, પણ લખવાનો અવસર નથી. તેનું સાધન થતા જ મોક્ષ માર્ગ થશે. મોક્ષ માર્ગને સાધતો ત્યારે તો બરાબર છે, તો ગડબડ છે. બાળ જીવો પણ સમજે, તે કાળના તો જે કઈ સમજદાર પૂર્વક પોતાની જરૂરિયાત નહીં થયું, નહીં મળી નુકસાન થયું, અથવા તો ઘણા પ્રશ્નો આવ્યા, હજારો પ્રશ્નો આવ્યા, પોતાનું સમાધાન ન આવતી પ્રવૃત્તિના એક થોડા થોડી સાધનના જે શિક્ષણ કરો છો પ્રમાણે આ મિથ્યાભાસ ને માને જાણે છે, પરંતુ વ્યવહાર સાધન ને પણ ભલા જાણે છે. તેથી પ્રસંગી બની અશુભ રૂપ પ્રવર્તે નથી, પણ વૃતાવી શુભ ઉપયોગ રૂપ પ્રવર્તે છે. પ્રમાણે મિથ્યાભાસ ને માને જાણે છે, પરંતુ વ્યવહાર સાધન ને પણ ભલા જાણે છે. જ્ઞાનીના માર્ગે નથી પ્રવર્તો, માટે અને તેના ફળમાં અંતિમ ગ્રહ સુધીના પદ પ્રાપ્ત કરે છે. અંતિમ ગ્રહ છે પ્રબળતાથી અશુભરૂપ પ્રગતિ થઈ જાય તો ગતિમાં પણ ગમન થાય છે. વારની મુખ્યતાથી શુભ ઉપયોગમાં પ્રવર્તે, શુભ યોગ માટે નિષ્ઠ્યાભાસ થઈને અશુભમાં પ્રવૃત્તિ વધારે કરે, સત્સંગ વધી જાય, મોટા વિગતિમાં પણ જાય છે. સુગતિમાં એટલે તેને નરમ ગતિમાં પણ ગમન થાય છે. પરિણામ અનુસાર ફળ પામે છે, ફળ છે તો પરિણામ અનુસાર ફળ પામે છે, પરંતુ સંસાર નો જ ભોગતા પરિભ્રમણ સંસાર પરિભ્રમણ અર્થાત સાચો મોક્ષ માર્ગ પામ્યા વિના સિદ્ધ કર્મને પામી શકતો પ્રમાણે નિશ્ચય વ્યવહારાભાસ બંને નયાવલંબી મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કર્યું. હવે સમ્યક સન્મુખ જે મિથ્યાદ્રષ્ટિ છે તેનું નિરૂપણ વિમુખ છે એનું વિધિ છે. મિથ્યાભાસી કયો, વ્યવહારાભાસી કયો, કે બંનેનો ઉભયાભાસી કયો, એ બધા સમ્યક પ્રતિ વિમુખ છે. પ્રાપ્ત પણ કોઈ વિશિષ્ટ પ્રકારના ખાસ પરિણામ કરે છે તો તે આગળ વધીને સંયુક્તને પામે છે. બીજી મિથ્યાદૃષ્ટિ છે એટલે અમે સંયુક્ત સંયુક્ત મિથ્યાદૃષ્ટિ કરવામાં આ પરિણામ થયા. અહીંથી પરિણામ અહીંથી લાઈન જુદી છે, ગાડીનો પાટો બદલાવાનો. કોઈ મંદ કસાયાદીને કારણ પામીને જ્ઞાનાવરણાદી કર્મો નો સંતોષ થાય. એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ત્રણ માંથી શૂન્ય તો થયો. કેમ થયો? ચોક્કસ કારણ જ્ઞાન ચારિત્ર શિક્ષા આ પાંચ મુખ્ય ગુણ છે. એક ગુણનું બીજા ગુણ ઉપર અસર આવે છે. ચારિત્ર ગુણમાં કસાઈ મંદિતા છે તો એનો જ્ઞાનમાં ચારિત્ર ગુણમાં કસાય નહીં મળતા. સૌ ક્યાં આવ્યું? નાનાવરણ આદિ કર્મ નો શોષણ થયો. તેથી તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ. તેથી તત્વનો વિચાર કરી શકે એવી વિચાર શક્તિ મન બાળકતાની અને તત્વનો વિચાર તથા મોહમંદ થયો. તેથી તત્વ વિચારમાં ઉદ્યમી થયો અને દર્શન મોહમંદ થાય તો પછી તત્વ વિચારમાં ઉદ્યમ બંધ તત્વ વિચારનો વિશેષ કર્યો. અને બાહ્ય નિમિત્ત દેવગુરુ શાસ્ત્રાર્થીને થતા એ વડે સત્ય ઉપદેશને પણ નાશ થયો. શનિયોગનો મેળ થાય છે. કુદરતી વ્યવસ્થા ત્યાં એને સાચા દેવગુરુ શાસ્ત્ર, દેવગુરુ શાસ્ત્ર વિતરાગી દેવગુરુ શાસ્ત્ર આદિની અંદર સત્પુરુષ પણ લઈ લે. એવા નિમિત્ત થતા એ વડે સત્ય ઉપદેશને લાભ થયો. સાચો ઉપદેશ તમે એને સાંભળવા મળ્યો. આ સમય સન્મુ કેમ થયો એમ કે ત્યાં પોતાના પ્રયોજનભૂત મોક્ષ માર્ગના દેવગુરુ ધર્માદિકના જીવાદી તત્વોના સ્વપરના અને અથવા પોતાને અહિતકારી હિતકારી ભાવોના ઇત્યાદિના ઉપદેશથી સાવધાન થઈને એવો વિચાર કર્યો છે. અહો, મને તો આ વાતની ખબર જ નથી. અપૂર્વતા આવી જ્યાં તત્વ વિચારનો ઉદ્યમી થયો, સાચા દેવગુરુ શાસ્ત્ર ભર્યા, ત્યાં એને પોતાના પ્રયોજનભૂત મોક્ષ માર્ગના પ્રયોજનભૂત એવો જે મોક્ષ માર્ગ મુક્તિનો માર્ગ જે પ્રયોજનભૂત છે તેનું સ્વરૂપ, દેવગુરુ ધર્માદિકનું સ્વરૂપ, જીવાદિમય તત્વોનું સ્વરૂપ, સ્વ અને પદના ભેદનું સ્વરૂપ, વિજ્ઞાનનું સ્વરૂપ અને પોતાના પરિણામમાં હિતકારી અને અહિતકારી આરાધક અને વિરાધક પરિણામ એવા ભાવોના ઉપદેશોને સાંભળવા મળે એ જાણવા મળે છે. ઉપદેશ સાંભળવા મળે એટલે સાંભળીને બેસીને એમ પણ ભૂલવાનું સાંભળ્યા જ કરે છે. સાંભળ્યા જ કરે છે અંદરમાં સાવધાન આ જાગૃતિ આવી. ઉપદેશથી સાવધાન થયું, એવો વિચાર કર્યો, મને તો આ વાતની ખબર જ નથી. આવી બધી વાતો છે અંદરનો ખબર જ નથી આપણને. એમને અત્યાર સુધી ઉભે ઉભે દાદા સાથે રહેતા ક્રિયાઓ કરી, બીજા ભક્તિ કરી, ખબર જ નથી આપણે. મુખ્ય વાત શું છે? સૌથી પહેલી લીધી પ્રયોજનભૂત વિષય એવો જે અથવા આત્મકલ્યાણનો વિષય પ્રયોજનભૂત આકર્ષણ વાત છે, એની સાથે અપેક્ષિત શું છે, અપ્રયોજન શું છે, આ બે ની મહેસણી જે કરી શકે. પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત ની જો વહેંચણી ન કરી શકે તો એ સંયુક્ત પ્રમુખ આ બહુ મુદ્દાનો વિષય આવે. અથવા આપણે પ્રશ્ન જોઈએ તો ધર્મ સાધન ઘણા વર્ષ સુધી કર્યું, ધર્મ સાધન શાસ્ત્ર વાંચતા પૂજા ભક્તિ કરી અને ત્યારે ત્યારે ઉપાસાની ક્રિયાઓ પણ કરી. ઘણો સમય એમ કર્યા છતાં ધર્મ નહીં પામવાનું કારણ વિચારીએ તો સ્પષ્ટ વાત એ છે કે એ બધું કરવા છતાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની વહેંચણી જે કરવી જોઈએ અને ત્યારે કરીને કે જ્યારે એ વિષય સામે આવ્યો ત્યારે એની વાત અત્યારે ચાલે છે એવું ધ્યાન એમને મુકતથી અપ્રયોજનભૂતને અને પ્રયોજનભૂતને સરખા જાણે એ રીતે ભેદ પાડતો એટલે ઘણા કાળ પર્યંત શાસ્ત્રાદિનું સાધન કરવા છતાં જીવને પોતાનું પ્રયોજન થતાતું આગળ વધતા એમને સમૂહ નથી થતો એની ધારણા પ્રયોજન ભૂત છે એ વાત ઉપર એને લખ્યું કે મારું પ્રયોજન ક્યાં, હું ત્યાં ઊભો છું અને અત્યારે મને શું પ્રયોજન ભૂત છે, આપને સૂક્ષ્મતા થઈ બારીકાઈથી સાવધાન થઈને જાગૃત થઈને લખવા રાખવું. જો પોતાના પ્રયોજન ભૂત વિષય ઉપર લખી ન જાય તો અપ્રયોજન ભૂત ઉપર આ જીવનું લક્ષ્ય હોવાથી પ્રયોજન ભૂત છૂટે છે અને તે કદી પોતાનો આપણો ભૂત સાધી શકતો. આ એક મુદ્દા નથી બહુ મહત્વનો વિષય. જે મુક્તિ જુઓ આગળ વધીને દર્શનના જે મોક્ષ માર્ગને પામ્યા એ બધાની આ એક જ વાત છે. પ્રયોજન દુઃખ અપ્રયોજન દુઃખ એ બે વચ્ચેનો તફાવત કરી શકે. મારા પ્રયોજન અપ્રયોજન ભૂતનો ભોગ પાડવો જોઈએ એ તફાવત પોતાને ખ્યાલમાં આવ્યો એટલે જે ભૂમિકામાં પોતે ઉભો છે મનુષ્યની ભૂમિકા અનેક પ્રકારની યોગ્યતા અનેક પ્રકારની છે. પોતાની યોગ્યતાને લાગુ પડે એવો ઉપદેશ આવે ત્યારે એને એ વખતે પ્રયોજન મને આ મારા પ્રયોજનની વાત છે. જો એ પોતાના પ્રયોજનને ચોંટે નહીં તો કદી આત્મહિત સાધી શકે નાની પુરુષને સત્સંગ શા માટે વિશેષ કરવાનો ફરમાન છે અથવા આજ્ઞા છે કે પોતાને કોઈ વાર ખબર ન પડતી હોય તો એ વખતે જ્ઞાની અને સાંભળી શકું જો તારા પ્રયોજનની વાત અત્યારે ચાલે છે એ પ્રસંગ આપણને આ બધાની જો હાલમાં હોય તો ગુરુદેવ પ્રવચન દરમિયાન કોઈ કોઈ જીવન સંબોધન કરતા નામ લે તમારા ભાઈ એનો અર્થ કે આ અત્યારે તમારે ધ્યાન દેવા જેવી વાત ચાલે છે, આ તમારા પ્રયોજનની વાત ચાલે છે. એ રીતે ધ્યાન જાય અને મેળે એને અંદર એની વાત સોંપે તો કલ્યાણ થઈ જાય અને એ રીતે ધ્યાન ન જાય અને ધ્યાન એવી રીતે જાય જેવો ગુરુદેવે મારું નામ લીધું. ઠીક, આટલા બધાની વચ્ચે ગુરુસભામાં મારું નામ લીધું એવો અહંભાવ કરવા માટે કહી જાય તો એનો પ્રયોજન શું અપ્રયોજન શું એ ગઢવડ. સંબોધન કરતા ધર્મ છે, અંદર સંબોધન નથી કરતા, એની પાછળ પોતાનો દ્રષ્ટિકોણ હોય છે, એ રીતે વિચારતા હોય, એનો અનુભવ થાય છે. બરાબર મને આયા મૂંઝવ શકે છે, મારા ખુલાસાની વાત આવે, એટલો સૂક્ષ્મ ઉપયોગ સકડો માણસ બેઠા હોય એમાં એને ચેષ્ટા ઉપરથી મુખાકૃતિ ઉપરથી ખ્યાલ આવી જાય અને અત્યારે આના શું ભાવ ચાલે છે, ખ્યાલ અનુભવ હોય એને ખ્યાલ આવે બહુ સૂક્ષ્મ. મને તો આ વાતની ખબર જ નથી, હું ભૂલથી ભ્રમથી ભૂલો ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્ન થયો, પ્રાપ્ત કર્યો નહીં તો અત્યારે મનુષ્યનો પર્યાય છે અને હું ફલાણો માનતો આ કુટુંબ વાળો છું, આ ગામ વાળો ને આ દેશ વાળો છું અને આટલી મારી ફરજ છે, મારી ઘરમાં આટલી ફરજ, મારી સમાજમાં આટલી ફરજ, મારી દેશમાં આટલી ફરજ, ઠીક એ રીતે પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. હિન્દુસ્તાનમાં હોય તો પાકિસ્તાનને ચીનારે ઝઘડો, ગુજરાતમાં હોય તો મહારાષ્ટ્રને ઝઘડો, ભાવનગરમાં હોય તો રાજકોટ વાળાને ઝઘડો, અને ગામમાં હોય તો પાડોશી હારે આપ પ્રાપ્ત પર્યાયમાં, કેમ કે હું ફલાણો હું ફલાણો જે પ્રાપ્ત પર્યાય છે એને પકડ્યો એના આધારે બધું, અને મનુષ્ય છું તો હું માનવ મનુષ્ય છું માટે માનવ માનવ ધર્મ છું, માનવ ધર્મનું ધર્મ ચાલુ છે, માનવ માનવ દ્રષ્ટિએ સદવ્યવહાર રાખ્યો, સદાચરણ રાખ્યો, પણ હું આત્મા છું તો આત્મા આત્મા વચ્ચે શું એ વાત ભૂલી ગયો, માનવ માનવ વચ્ચેની વાત પકડી પણ આત્મા આત્મા વચ્ચેની વાત પકડતો નથી, ખરેખર માનવ નથી, એ તો કર્મને આધીન થયેલી પર્યાય છે, કર્મજનિત પર્યાય થઈ છે, પોતે આત્મા છે, આત્મા છે એ રીતે વિચારવાના બદલે, આત્માના આધારે વિચારવાના બદલે મનુષ્ય પર્યાયના આધારે જે વિચાર કરે છે એ મોટા વિચાર અને આત્મરૂપમાં સાધક થતા પોતાના બાધક થાય છે. મને તો આ વાતની ખબર નથી, હું ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં જ તન્મય થયો, પણ આ પર્યાયની તો થોડા જ કાળની સ્થિતિ છે, 150 વર્ષે ગમે ત્યારે વિધાઉટ નોટિસ આ પર્યાય પૂરી થઈ જશે. અહીં મને સર્વ નિમિત્તો મળ્યા છે, શું વિચારે છે કહો, દેવ ગુરુ શાસ્ત્ર મને વિતરાગના મળ્યા, વિચાર શક્તિ પણ મને છે, મન પણ છે, કુટુંબ મને નથી, અને સર્વ નિમિત્તો મળ્યા એટલે બધો અવસર આવી ગયો છે મારે આત્મકલ્યાણ કરવા માટે, માટે મારે આ વાતનો બરાબર નિર્ણય કરવો, બરાબર ઊંડો ઉતરીને તલ સ્પર્શી નિર્ણય કરવો જોઈએ, કારણ કે આમાં તો મારું જ પ્રયોજન થશે, મારા આત્મકલ્યાણનું આમાં પ્રયોજન, મારા આત્મિક સુખનું આમાં પ્રયોજન છે, કોઈના માટે ધર્મ નથી કરવો, પોતાને આત્મસુખ પ્રાપ્ત થાય અને સંસારના દુઃખનો નાશ થાય એવું પોતાનું જે પ્રયોજન છે એ પ્રયોજન પોતાની સાથે છે, અહીંયા સંતો સાથે છે વિચારે છે, જ્યાં ભાષણ છે એટલે લાગણી થાય, વિચારવું એક વાત છે અને લાગણું છે બીજી વાત છે, વિચારે છે પણ લાગતું નથી ત્યાં સુધી જીવને અસર નથી કરી નાનું પડતું, લાગણી છે એ અસલ અસલ બતાવે છે, પાસે છે એટલે લાગે છે એમ લે, તો મારું પ્રયોજન પાસે છે એટલે અંદરમાં પોતાના પ્રયોજનની લાગણી ઉત્પન્ન થઈ. હું તો શું કરે વિચાર કરીને પડતો મૂકે, લાગણી જલ્દી છૂટે નહીં. વિચાર છૂટવો સહેલો છે, લાગણી છૂટવી સહેલી, લાગણી સહેલી એની મારા પ્રયોજન મારા સુખની વાત છે, અને દુઃખ કરે અને સુખ મળે એની આ વાત છે. એટલે એને રસાયલા વિના એમ વિચારી જેવું જ્યારે એને તત્વજ્ઞાનનો ઉપદેશ સાંભળ્યો, એ સાંભળતા પોતાના સુખ દુઃખના પ્રયોજનો ઉપરનું લક્ષ ગયું, યથાર્થતા આવી, અને એ યથાર્થતા આવી ત્યારે જે ઉપદેશ મળ્યો એનો નિર્ધાર એટલે નિર્ણય કરવાનો જે પુરુષાર્થ કર્યો એ ત્યાંથી એ સમજતા યથાર્થતા થઈ ગઈ. યથાર્થતા આવીને સુવિચારણામાં યથાર્થ આવે ત્યારથી સમય સમજતા લીધી, તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કર્યો. હવે આનો મારે નિર્ણય કરી નાખવો, મારું સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કરવો, અને મારા સ્વરૂપનો અનુભવ કેમ થાય એનો પણ મારે નિર્ણય કરવો. આ બંને નિર્ણય મને થવા જોઈએ, જો આ બે નિર્ણય ન થાય ત્યાં સુધી એને સમય સમજતા નથી. સુવિચારણામાં આવ્યો અને એ સુવિચારણામાં આવીને વિચારો સારા આવ્યા છે એમ માનીને સંતોષાણો નથી, મને બહુ સારા વિચાર આવે છે એમ નહીં. નિર્ણય કરે છે તમારું સ્વરૂપ કેવું અને મને સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય, આ બે વાતનો એને નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. શું કરે શ્રદ્ધાનું મિથ્યાત્વ બંધ થાય ત્યાં ત્યાં સમ્યક શ્રદ્ધા નથી થતું, પણ મિથ્યાત્વ બંધ થાય અથવા દર્શન બહુ બંધ થાય એની મિથ્યા દ્રષ્ટિ છે ને. સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એટલે મિથ્યા શ્રદ્ધા મિથ્યા છે, પણ એ મિથ્યાત્વ પાતળું પડી જાય અથવા શક્તિહીન થઈ જાય, મિથ્યાત્વનું જોર તૂટી જાય એવી દશા. આવા પરિણામો પરિણામની જ વાત ચાલે હવે અપૂર્વતા પાસે આવી વાત ખબર જ નથી અત્યાર સુધી. હવે મારે મારા સ્વરૂપનો અને સ્વરૂપ પ્રાપ્તિનો એ વખત નિર્ણય કરવો જોઈએ ને એનો પુરુષાર્થ મારે ચાલુ કરવો જોઈએ, એટલે બીજો બધો પુરુષાર્થ મૂકી દીધો. પછી મારે વ્રત કરવા જોઈએ એનો પુરુષાર્થ નહીં, મારે શાસ્ત્ર વાંચવા જોઈએ એનો પુરુષાર્થ નહીં, ગમે તે કરીને અથવા યથાર્થ પ્રકારે મારા સ્વરૂપનો નિર્ણય કરવો અને મારી સ્વરૂપ પ્રાપ્તિનો મારે નિર્ણય કરવો, યથાર્થ કરવાનો એ અંગેનો પ્રયત્ન કરવો, બીજો પ્રયત્ન ન કરવો. તો પ્રયત્નની દિશા એક બાજુ પોતાના પ્રયોજનમાં, નિર્ણય તો નિર્ણયનું બળ લઈ ઊભું કરે છે. જ્યારે નિર્ણય થાય છે ત્યારે નિર્ણય સંબંધી બળ ઉત્પન્ન થાય છે. અત્યારે પણ ઊંધો નિર્ણય છે તો એનું બળ છે, જેમ કે આપણને સંયોગમાં સુખ છે તો કોઈ પણ રીતે આપણા સંયોગો બન્યા રહે એનું બળ છે, એને પ્રયત્ન આપણે ચાલે છે. એ સંયોગોની અંદર પ્રતિકૂળતા ઊભી થાય તો એનો સામનો કરવાનું પણ બળ આપણી પાસે છે, એનો સામનો કરીએ છીએ. નિર્ણય હોય ત્યાં નિર્ણય બળ ઉત્પન્ન થાય, એવો નિર્ણય જ્ઞાનમાં થાય અને બળ પુરુષાર્થમાં થાય. તો જ્ઞાન ને પુરુષાર્થ ને સીધો સંબંધ છે. કોઈ એમ કહે કે અમને જ્ઞાન તો છે પણ અમારો પુરુષાર્થ નથી ચાલતો, વાત ખોટી છે. યથાર્થ જ્ઞાન પુરુષાર્થ નું ઉત્પાદન છે. ઊંધા જ્ઞાન માં ઊંધો પુરુષાર્થ અને સવળા જ્ઞાન માં સવળો પુરુષાર્થ અવિનાભાવીપણે ઉત્પન્ન થાય થાય ને થાય જ. આ આત્માનું પરિણમનનું વિજ્ઞાન છે, આ તો સાયન્સ છે, એમાં બીજી રીતે થાય જ નહીં કાંઈ. બળ આવે તો ટકી શકે, બળ આવે તો ગમે તે પરિસ્થિતિમાં ટકી રહી પછી એને તો ખૂટી જો ગમે તેઓ પણ ગમે તે પરિસ્થિતિમાં એ બળ કામ કરે. જો બળ એક વસ્તુ શક્તિ છે, એ હકીકત છે. દેવગુરુ શાસ્ત્ર લીધા, આટલા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, ઉદ્દેશ સાંભળવા મળ્યો, એની અસરથી એને ભાષ્યું. આ વાતની તો મને ખબર જ નથી, મારું તો પ્રયોજન છે આમાં, મારા સુખ દુઃખનું પ્રયોજન છે. આ વાત તો મારે સમજવી જ જોઈએ. હું આનો તલસ્પર્શી નિર્ણય ન કરું તો મારો ભાવ પૂરો થઈ જશે ગમે ત્યારે. એટલે ઊંડા ઉતરવાનો એ પ્રયત્ન ઉદ્યમ કરે છે. હવે જ્યારે એને નિર્ધાર કર્યો, હું જે સાંભળ્યો અને તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કર્યો, તો ઉદ્યમમાં શું શું કર્યું કે ત્યાં ઉદ્દેશ, ઉદ્દેશ એટલે શું, આશય. મારો આ પ્રકારની પ્રવૃત્તિ પાછળ મારો ઉદ્દેશ શું છે, મારો આશય શું છે, ઈરાદો શું છે, મારે મારે પૂર્ણ સુખી થવું છે, પૂર્ણ સુખી થવું છે. પૂર્ણ સુખી ક્યારે થવાય, કે પૂર્ણ નિર્દોષ થવું ત્યારે. નિર્દોષતા ને સુખ વિના ભાવે છે, દોષ અને દુઃખ વિના ભાવે છે. ત્યાં ઉદ્દેશ સહિત લક્ષણ નિર્દેશ અને પરીક્ષા વડે તેનો નિર્ધાર થાય. પરીક્ષા દ્રષ્ટિ ઊભી થાય છે અને લક્ષણ પૂર્વક પરીક્ષા કરે છે. આત્મા છે એનું લક્ષણ જ્ઞાન છે તો એના સ્વરૂપનો લક્ષણ પૂર્વક નિર્ણય કરે છે અને પરીક્ષા કરી એટલે જુદો પાડે છે. જ્ઞાન થી આત્માને જુદો પાડે છે અન્ય દ્રવ્યની ભાવ. ત્યાં ઉદ્દેશ લક્ષણ નિર્દેશ અને પરીક્ષા વડે તેનો નિર્ધાર થાય છે. માટે પ્રથમ તો તેના નામ શીખે તે ઉદ્દેશ, અહીં તો નામ શીખે અને ઉદ્દેશ કહે. ઉદ્દેશ એટલે આવડે, ઉદ્દેશ નથી, આશય નથી જોડાય. ઉદ્દેશ એટલે સંબોધન કરવું, નામથી સંબોધન કરવું. કઈ તમને ઉદ્દેશીને આ વાત છે એમ નથી કહેતા, આ તમને ઉદ્દેશીને છે, આ તમને ઉદ્દેશીને છે. એને પેલા જુદા પાડે છે, નામથી જુદા પાડે છે. એમ કીધું ઉદ્દેશ અહીંયા કીધો. ત્યાં પ્રથમ તેના નામ શીખે તે ઉદ્દેશ, પછી તેના લક્ષણ જાણે, આત્માના નવી તત્વના નામ શીખે. પરિભાષા તો શાસ્ત્રી પરિભાષા છે ને, એટલે નામ શીખે. પછી એના લક્ષણ જાણે, એ બધા તત્વોના ભિન્ન લક્ષણ જાણે. બંધનું લક્ષણ શું, રાગ રસ તે બંધનું લક્ષણ. રાગ ને રાગ રસ તે બંધનું એવી રીતે એને લક્ષણ જાણે. પછી આમ સંભવે છે કે નહીં એવા વિચારપૂર્વક પરીક્ષા કરવા લાગે. હા, એટલે એને આમ હોય કે ન હોય, વિચારથી પ્રયોગથી એનો નિર્ણય હોવા યોગ્ય. કે છે એટલે માની લેવું એમ નહીં, પરીક્ષા કરીને માનવું. જૈન દર્શનમાં જ આ વિષય છે. બીજા બધે એમ કે તમે અમને માની લ્યો, હું શંકા કરશો જ નહીં. પરીક્ષા કરો, બરાબર પરીક્ષા. પછી હવે ત્યાં નામ શીખી લેવા તથા લક્ષણ જાણી લેવા એ બંને તો ઉપદેશ અનુસાર થાય છે. સાંભળે ઉપદેશ તો નામ પણ શીખી લઈએ અને લક્ષણ પણ સમજી લઈએ. જેવો ઉપદેશ મળ્યો હોય તેવો યાદ કરી લેવો, જે ઉપદેશ સાંભળ્યો હોય એને ધારણામાં યાદદાસ્તમાં થઈ જાય છે. આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, આમ તથા પરીક્ષા કરવામાં પોતાનો વિવેક જોઈએ. અહીંયા સ્વતંત્ર બે ભેદ થયા. નામ અને લક્ષણ તો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ કહે છે એ પ્રમાણે માન્ય રાખે છે. પરીક્ષા કરવામાં સ્વતંત્ર છે, એમાં પોતાનો વિવેક વાપરે છે. પરીક્ષા કરવામાં પોતાનો વિવેક આમાં હોય કે ન હોય, આ ન્યાયસર છે કે ન્યાયસર નથી, લાભનું કારણ છે કે નુકસાનનું કારણ, આ સિદ્ધાંત વિતરાગતા પ્રત્યે લઈ જાય છે કે આ સિદ્ધાંત દોષ પ્રત્યે લઈ જાય છે. મૂળ દોષ નાશ કરવાની વાત ચાલે છે તો ઉપર ઉપરના દાળા પાનેલા તોડવાની વાત ચાલે છે. એ બધે પરીક્ષા કરવાનો વિવેક તો પોતાનો પોતાનો સ્વતંત્ર કાર્ય છે, એની અંદર જવાબદારી ઉભી. ત્યાં પરીક્ષા કરવામાં પોતાનો વિવેક જોઈએ, એટલે વિવેકપૂર્વક એકાંતમાં પોતાના ઉપયોગમાં વિચાર કરે કે જેમ ઉપદેશ આપ્યો તેમ જ છે કે અન્યથા છે, ઉપદેશ આપનાર આપ્યું છે એમ બરાબર છે કે કંઈક બીજી રીતે પણ વિચારવું જોઈએ, એવી રીતે એકાંતમાં વિચાર કરે છે અંદરમાં અંદરમાં. તેનો અનુમાન આદિ પ્રમાણ વડે યથાર્થ નિર્ણય કરે. અનુમાન, યુક્તિ, તર્ક, ન્યાય, આગમ આ બધા સાથે આદિમાં બધા લઈ લેવા, અનુમાન આદિમાં બધા લઈ લેવા. યથાર્થ નિર્ણય કરે, નિર્ણય કરે એમ ન લીધો, યથાર્થ નિર્ણય. યથાર્થતાનો જે વિષય છે એ બહુ મહત્વનો વિષય છે. યથાર્થતામાં એવી રીતે યથાર્થતા આવે છે કે એને એમ ભાષે છે કે આ મારા આત્મકલ્યાણ માટે બરાબર છે, આત્મકલ્યાણ માટે આમ જ હોય. એવું જ્યારે આત્મકલ્યાણના ઈરાદા અને આશય સાથે અનુસંધાન બેસે ત્યારે એમાં યથાર્થતા આવે છે. સુવિચારણાનું પણ આ જ લક્ષણ છે કે પોતાનું આત્મહિત સદાય એ પ્રકારની વિચારણા ને સુવિચારણા કહે છે. આત્મકલ્યાણ સદાય એ પ્રકારની વિચારણા, તે સુવિચારણા છે. અને આત્મકલ્યાણનો આશય જેમાં ન હોય એવી વિચારણા, તે ગમે તેટલી લાંબી પોળી વિચારણા હોય તો પણ તે સુવિચારણા કોઈ વાત ન બેસે તો એ વાત પહેલા તો પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત છે. જો અપ્રયોજનભૂત હોય તો પુરુષ પ્રમાણે વચન પ્રમાણ માને, પણ પ્રયોજનભૂત હોય તો એને છંછેડવી. તો જે પુરુષ કહેતા હોય એ પુરુષની પાસે એની સર્વસ્પર્શી ચર્ચા કરવી, પૂરા પ્રશ્નો કરવા, સામે બેસીને પ્રશ્નો કરવા, કેવા બરાબર સામે બેસીને પ્રશ્નો, પૂરેપૂરો વિષય ગુરુદેવ કહેતા સંછેડીને નક્કી કરજો આવવા, કેમ કે પ્રયોજનભૂત વાત છે. માટે પ્રયોજનભૂતમાં પુરુષ પ્રમાણે વચન પ્રમાણે એ અપ્રયોજનભૂત વિષય, પ્રયોજનભૂત વિષયમાં તો પૂરી પરીક્ષા કરવી રોજ એક કલાક, રાત્રિ કરતા રોજ એક કલાક કોઈને પણ પ્રશ્ન હોય તો બરાબર નિર્ણય કરો. એમાં પ્રમાણે માન્ય રાખવાની વાત પ્રયોજનભૂત માને ભૂત લાગે ત્યારે તો બર, અને એ તો નાને પુરુષ હોય તો એમ જ છે. સામે બેસીને નાસ્તિક થઈને પૂછવા તમને વાંધો નથી, પ્રયોજનભૂત આત્માના હિત હિતના પ્રયોજનભૂત વિષય ઉપરની એમની માસ્ટરી હોય. ગમે ત્યાંથી પ્રશ્ન આવે ને, કોઈ પણ એંગલથી ગમે ખૂણેથી પ્રશ્ન આવે, વિવેકપૂર્વક એકાંતમાં પોતાના ઉપયોગમાં વિચાર કરે કે જેમ ઉપદેશ આપ્યો તેમ જ છે કે અન્યથા છે, તેનો હનુમાનાદિ પ્રમાણ વડે યથાર્થ નિર્ણય કરે. યથાર્થ નિર્ણય કરે એટલે એને ભાષે એવી રીતે નિર્ણય કરે, ભાવ ભાષે. આગમન માન અને અનુભવ થાય છે, પ્રયોગ એમાં આવી જાય, અનુભવ એટલે પ્રયોગ આવી જાય. પોતાની પોતાની ભૂમિકાને આ ઉપદેશ લાગુ પડે છે કે નહીં એ વાતનું પોતાને લક્ષ હોય તો વાત આવે ત્યારે તરત જ એને અસર થાય. અરે આ મારી વાત આવી, આ મને લાગુ પડે એવી વાત આવી. એ જ્યાં સુધી લક્ષ ન જાય ત્યાં સુધી પોતે સુધરે નહીં. એ જગ્યાએથી ઊભો છે એ જગ્યાએથી સુધાર કરીને આગળ વધવું છે, એક પગલું ભલે આગળ વધવું છે, પણ એને પોતાને લાગવું જોઈએ કે આ મારી વાત આવી છે, મારે અહીંયા સુધાર કરવો જરૂરી છે, અહીંયા હું ભૂલ કરું છું, અહીંયા હું અટકું છું, એ વાત એને પોતાને સમજાવી. એ બહુ મહત્વનો વિષય છે. આ જે ધર્મનો વિષય છે એમાં પોતાના પ્રયોજનને વળગવું, પોતાના પ્રયોજનને ચોંટવું અને પોતાના પ્રયોજનને પકડીને આગળ વધવું, એ ઘણો મહત્વનો વિષય છે. એના એક આ એક મુદ્દા ઉપર જ પ્રગતિનો આધાર છે મોક્ષ જીવન. નહીતર મુમુક્ષુતા તો અનેક વાર આવી, પણ સાચી મુમુક્ષુતા આ પ્રકારની આવી નથી. આ સાચો મુમુક્ષુ છે, બાકી નામ ધારે ઘણી વાર આવી, પણ એથી કઈ આત્મકલ્યાણ થયું ને. આ રીતે મુમુક્ષુતા આવી નિર્ણય કરે, અથવા ઉપદેશ તો આમ છે તથા આમ ના માનીએ તો એમ થાય. હવે તેમાં પ્રબળ યુક્તિ કઈ છે તથા નિર્બળ યુક્તિ કઈ છે, સામે સામે દલીલો આવે. એમાં બળવાન વાત કઈ છે, જે પ્રબળ ભાષે તેને સત્ય જાણે, બળવાન વાતો એને પકડે. નાની વાતને મોટી ન કરે, મોટી વાતને નાની ન કરે, મિત્ર સ્થળ થઈ ગયું. જે પ્રબળ વાત ભાષે તેને સુધી છે, જે પ્રબળ ભાષે પ્રબળ વિચારે નહીં પ્રબળ ભાષે તેને સત્ય અંતરમાં મીઠવણી પોતાના પરિણમન સાથે મળશે તો એને ભાષે, નહીંતર ભાષવાનું રહેતું વળી જો એ ઉપદેશ થી અન્યથા સત્ય ભાષે અથવા તેમાં સંદેહ રહે એટલે નિર્ધાર ન થાય તો જે કોઈ વિશેષ જ્ઞાની હોય તેને પૂછે. તો ઉપદેશ થી જુદું ભાષે શંકા પડે અથવા એનો નિર્ણય જ ન થાય કે આ બરાબર છે કે કેમ, તો પછી એને વિશેષ જ્ઞાની હોય એની પાસે વિશેષ જ્ઞાની હોય તેને ત્યાં સુધી તો જ્ઞાની પાસે જવું. વિશેષ જાણકાર હોય, જાણકારમાં માહિતી જ્ઞાન હોય પણ વિપર્યાસ સાથે છે કે નહીં એનો નિર્ણય કરવો જરા મુશ્કેલ પડે. કે વિદ્વાન હોય છે તો આ વિશેના જાણકાર માણસો ગણાય, વિદ્વાનો છે બધા, પણ બધામાં કંઈ અવિપરીત પણ છે એવું તો નથી. કેટલાકમાં વિપર્યાસ પણ હોય, એ વિપર્યાસ પણ એના ઉપર વિશ્વાસ મૂકે તો પોતામાં ઘૂસી જાય. વિશેષ જ્ઞાની હોય તેને પૂછે અને તે જે ઉત્તર આપે તેનો વિચાર કરે. મને ત્યાં સુધી યથાર્થતાનો યથાર્થતાનો વધારે સારું, કારણ કે વિશેષ જાણકારમાં જરાક તકલીફ થાય. યથાર્થતા હોય, જ્ઞાની હોય, યથાર્થ જાણકાર હોય એનો જરા વિચાર કરવો. જ્ઞાનીમાં એવું છે કે બધા જ્ઞાની ઉઘાડવાળા પણ ન હોય, જ્ઞાની પણ હોય અને એ જાતની સૂક્ષ્મની વિશેષતા પણ હોય કે જે સમજાવી શકે, સમજે પણ ખરા અને સમજાવી પણ શકે. એ તો કોઈ જ્ઞાની હોય પણ સમજાવી ન શકે, સમજે બધું સમજાવી ન શકે એવું પણ બને. એ પ્રશ્ન થોડો નાજુક છે, શું કરવું? જ્ઞાની એનો અત્યારે કઈ શબ્દ છે નહીં. ચાલો ઘણા જ્ઞાની છે કે એની પાસે જઈને એવું પૂછે, કોઈ અબજોમાં કોઈ એક મળે, અબજોમાં કરોડોમાં નહીં હોય, અબજોમાં કોઈ એક મળે એવી પરિસ્થિતિ ત્યાં એને યથાર્થ સમજદાર હોય એની પાસે જવું, યોગ્યતાવાન હોય, આત્માર્થી હોય એની પાસે જવું. આત્માર્થી હોવા પાસે પણ ન હોય, પાત્રતા ન હોય. આત્મસિદ્ધિમાં ગાથા લીધી છે કે ત્યાં આધાર સુપાત્ર, ત્યાં જ્ઞાની ન મળે ત્યાં આધાર છે એ સુપાત્ર લેવો, ત્યાં જ્ઞાનીનો આધાર લેવો અને ક્યાં સુપાત્ર જેવો આધાર લેવો. બનાવો બીના છે આપણે દુર્ગમને ખ્યાલ આવ્યો કારણ તો ઘણો મોટો વિપર્યાસ ઘાડ ઘણો હોય, લાકડા ઊંધા કરી દે છે. વિદ્વાન હોય તો પણ એને એની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય, જો અહીંયાથી માટે બંધ કરાવી દીધી ગઈ છે. એવા પ્રકારો બન્યા છે આપણે, જે પ્રસંગો બન્યા છે એના ઉપર છે. જડો શું લેવાનો, શિખામણ શું લેવાની, જડો એટલે શિખામણ શું લેવાની, વિશેષ જ્ઞાની એટલે કે જેનામાં યથાર્થતા હોય, પાત્રતા હોય, એવા વિશેષ જાણકાર હોય અથવા જ્ઞાની પુરુષ હોય તો એને એની પાસેથી પ્રશ્ન ઉત્તર કરી દીધો, ગમે તેની પાસે નહીં ગડબડ થાય. પૂછે એને તો વિશ્વાસ મૂકો ત્યારે પૂછ્યું ને, તો ગમે એના ઉપર વિશ્વાસ નો વિશ્વાસ મૂકો અને એનામાં વિપરીતતા હોય ને તમે વિશ્વાસ મૂક્યો હોય તો એની વિપરીતતા તમારામાં આવતા વાર થતા એ વિદ્વાનોને માન્ય કરવા એ બહુ નાજુક પડ્યું, ઘણો નાજુક પડ્યું. માટે આપણે આમાં વિદ્વાનો શિક્ષણમાં એક સ્વાધ્યાય પદ્ધતિ એની અંદર માધ્યમચાર કેવા હોવા જોઈએ, છે એવા વાંચનકારને માન્ય કરવા જોઈએ એમ એની અંદર વાત આવી ગઈ. અને એને અંગેના જે શ્રોતા છે શ્રોતાએ શું શું વાંચનકારમાં લક્ષ્ય રાખવું જોઈએ અને શ્રોતાને એ લક્ષ્ય કરવા રાખવા માટે કેવી યોગ્યતા હોવી જોઈએ આ બે વિષય એની અંદર સાંકળી દેવા સ્વાધ્યાય પદ્ધતિ કરીને વાત જવાબદારી વાળી છે સમજદારી વાળી પોતાને પણ નુકસાન થાય બીજાને પણ થાય આ પ્રવૃત્તિ તો પર કલ્યાણ જ થાય નહીં તો તો પર અકલ્યાણ જ થાય જોખમ છે. વિશેષમાં યથાર્થ લેવી યથાર્થતા લેવી આગળ હોય એની જ વાત છે યથાર્થતા વાળા જ લીધા છે અયથાર્થતા વાળા નથી તો એમ જ હોય ને
બરાબર.